તારીખ 17/2/1994 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 124 અને 125 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171
સમૃદ્ધિકારનો છેલ્લો બાકી છે થઈ ગયો છે છેલ્લો બે ચાર મિનિટ બાકી રહેશે ઠીક કાગળ અહીંયા પડ્યો હતો ને બરાબર કદાચ છેલ્લું બાકી રહ્યું હોય શુદ્ધ જ્ઞાન નો મહિમા કર્યો છે કેવું છે શુદ્ધ જ્ઞાન 173 છેલ્લે થી લઈએ તો જેટલી જ્ઞેય વસ્તુ અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત છે એમને પોતામાં પ્રતિબિંબિત કરતું થતું કોના વડે કે સરસ વિસરી સરસ એટલે ચૈતન્ય ગુણ ચિદ્રુપ ગુણ એને સરસ કહ્યું આત્મરસ આત્મ સ્વભાવ રસકંદ જેને કહે છે એમાં આનંદ શક્તિ છે તેના વડે અંતિમ મંગળ કર્યું છે અમરચંદ્ર આચાર્ય દેવ દરેક અધિકારના પ્રારંભમાં અને અંતમાં મંગળ કરીને જ્ઞાનનો મહિમા અને આત્માનો મહિમા કરે છે કેવી છે તે વસ્તુ કે સ્ફારસ ફારી હે અનંત શક્તિ તેનાથી પણ અનંત અનંત ગણી છે કેવી રીતે ભાવાર્થમાં બતાવે છે ભાવાર્થ આમ છે કે દ્રવ્યો અનંત છે તેમનાથી પર્યાય ભેદ અનંત ગણા છે અને તે સમસ્ત ગણીઓથી જ્ઞાનની અનંત ગણી શક્તિ છે આ બાકી હતું બરાબર છે કે શું છે સ્ફારે સ્ફારેનો એવો અર્થ કર્યો છે શું કે અનંત અનંત શક્તિ છે આમાં સમયસારનો શબ્દાર્થ કેવો કર્યો છે જેને જોઈએ પછી શબ્દ અધિકાર પૂરો કર્યો છે 221 કલાક નો અધિકાર પૂરો કર્યો છે 282 છે જે જ્ઞાન અત્યંત અત્યંત વિસ્તાર પામતા વિસ્તાર પામનો સ્ફારે સ્ફારે નો અર્થ કરે છે જે જ્ઞાન અત્યંત અત્યંત અનંત અનંત વિસ્તાર પામતા નિજરસના ફેલાવથી લોકના અંત સુધી સર્વ ભાવોને ઠીક અનંત વિસ્તારમાંથી કાઢ્યો છે જ્ઞાનનો વિસ્તાર કેટલો છે કે અનંત છે કેવી રીતે કે દ્રવ્યનો અનંત છે એના ગુણ પર્યાયો એથી અનંત છે કેમ કે એક દ્રવ્યને અનંત ગુણ પર્યાય છે અનંત ગુણ છે એક ગુણ અનંત પર્યાય છે એ રીતે અને એ બધાને પણ જાણવાની શક્તિ એનાથી પણ અનંત છે કેમ કે એથી પણ અનંત હોત તો પણ જ્ઞાન જાણત જે છે એનાથી અનંત હોત તો પણ જ્ઞાન જાણત એટલા માટે કે તે સમસ્ત જ્ઞાનથી જ્ઞાનની અનંત ગણી શક્તિ છે એવો દ્રવ્યનો સ્વભાવ છે એટલે મહિમા બતાવે છે કે એટલી મહાનતા છે વસ્તુ કોઈ સામાન્ય નથી શરીર ઉપરથી એમ વિચારે કે આ એક સામાન્ય મનુષ્ય છે એમ નથી કોઈ પણ જીવમાં આટલી શક્તિ છે શરીર ગમે તેવું હોય નાનું હોય મોટું હોય મનુષ્યનું હોય 3 ઇંચનું હોય ગમે તે પણ આત્મા અંદરમાં મહાન છે આટલો મહાન છે એવો દ્રવ્યનો સ્વભાવ છે એવો આત્મદ્રવ્યનો સ્વભાવ છે એટલે એટલા મહિમાથી જુઓ. આત્મા કહેતા એટલો મહિમા વગર વિચારે જ્ઞાનમાં આવવો જોઈએ. જેમ સોનું કહેતા એનો ભાવ વિચારવો ન પડે, કિંમતી ધાતુ છે. હીરો કહેતા એને ભાવની ખબર ન હોય તો પણ કઈ વાંધો નહીં, વસ્તુ કિંમતી છે, એમ ભાવમાં આવવું જોઈએ. એવી રીતે આત્મા એમ કહેતા અનંત અનંત શક્તિવાન શક્તિવાન પદાર્થ છે એ મહિમા પણ એનો ભાવ આવવો જોઈએ. આત્મા એટલે જાણે કઈ નહીં, ભાજી મૂળા એમ નહી. ગુરુદેવ જુઓને પહેલો શબ્દ આ બોલતા, આ આત્મા એમ કે તો અંદર કેટલો મહિમાથી બોલતા હોય, કેટલો રસ હોય એમનો, શું મહિમા યુક્ત એમનો રસ હોય. આ તો ગુજરે જોયેલી વસ્તુ છે કે નહીં આપણે લોકો કહેતા, શું એમ વાત છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે, મણી કેવું છે શુદ્ધ જ્ઞાન, કે આલોકાંતાત અચલમ સકળ કર્મનો ક્ષય થતા જેવું નિર્જીવું તેવું જ અનંતકાળ પર્યંત રહેશે, ક્યારે અન્યથા થશે નહીં. એ પરિપૂર્ણ વિકાસ થઈ ગયો. અનંતા અનંત દ્રવ્યનું પર્યાયને જાણવાથી પણ જેની શક્તિ અનંત છે એવું પ્રગટ થઈ ગયું, પ્રગટપણું એવું પામ્યું. વસ્તુમાં તો છે જ, પ્રગટપણું એવું પામ્યું એ સદાકાળ એવું ને એવું રહેશે, ક્યારે પણ એમાં ફેરફાર થશે. હીણું નહીં થાય, ઓછું નહીં થાય, જૂનું નહીં થાય, કઈ ઘસારવા એને લાગશે નહીં, એવું ને એવું રહેશે, સદા એવું ને એવું રહેશે. એના દિગથી આવીના ઈચ્છાથી બધું જાણે, પણ ઈચ્છા હોય છે ત્યાં સુધી તો બધું જાણવાનું પણ થતું નથી. છદમસ્ત અવસ્થામાં ઈચ્છા હોય છે ને છદમસ્ત બધું જાણતા નથી. સર્વજ્ઞ દશા તો ઈચ્છા નો અભાવ થયા પછી પ્રગટ થાય છે. એટલે જાણવાની ઈચ્છા સાથે જાણવાની શક્તિને કઈ સંબંધ નથી, કે ઈચ્છા છે માટે બધાને જાણે, ન ઈચ્છા હોય તો ઓછું જાણે, વધુ ઈચ્છા હોય તો વધુ જાણે, એવું કઈ નથી. એમ ખરેખર નથી. ઉલટાની ઈચ્છા તો બાધક છે. ઈચ્છારૂપ જે રાગ છે એ તો જ્ઞાનાવરણી એને બાંધનારો છે એમ છે. લ્યો ઠીક,
ઈચ્છા તો છે,
પ્રતિબિંબ નહીં હોવાનું કારણ નથી, કેમ કે નિર્મળતા એનો સ્વભાવ છે, સ્વચ્છત્વ શક્તિ છે આત્મામાં, એની સ્વચ્છતાને લઈને પ્રતિબિંબ. અરીસાને ઈચ્છા નથી પ્રતિબિંબ જીલવાની, અરીસાને ઈચ્છા છે પણ એનો સ્વભાવ જ એવો છે પ્રતિબિંબને જીલે, તો ઈચ્છાની સાથે સંબંધ નથી, વસ્તુના સ્વભાવ છે એવો એમ લેવો છે. એના પરથી એક તર્ક છે કે ઘણા શાસ્ત્રો વાંચે તો ઘણું જ્ઞાન થાય છે એમ નજરે જોવામાં આવે છે. અને ટોડરમલજી સાહેબે પાછું મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહ્યું કે સામાન્ય છે વિશેષ બળવાન છે. એટલે જાણપણું સામાન્ય હોય એના કરતા ચારે પડખેથી જાણપણું થાય તો એનો જે નિર્ણય છે એ બળવાન થાય. ત્યારે અધ્યાત્મનો સિદ્ધાંત એમ કહે છે કે જેટલું જેટલું તમે ઈચ્છાથી વધુ જાણવાનો પ્રયત્ન કરો એટલું તમને જ્ઞાનાવરણી બંધાય. ઠીક, પરસ્પર વિરુદ્ધ હશે કે નહીં? પરસ્પર વિરુદ્ધ નથી. ઓલું તો તમારા નિર્ણયની વાત છે, નિર્ણયને બળવાન કરવા માટેની વાત છે કે સામાન્ય કરતા વિશેષ જાણો તો શું. પણ જેટલું તમને શાસ્ત્ર જ્ઞાનમાં ઉપયોગ દેવાનો ભાવ આવે એટલું જ્ઞાનાવરણી બંધાય. ઠીક, ઈચ્છા છે માટે. અને આત્મકલ્યાણની એની અંદર જેટલી ભાવના હોય એટલું જ્ઞાન નિર્બળ થાય સ્વાધ્યાય કરતા કરતા પણ. જેમ કે અમરચંદ્ર આચાર્ય એમ કહ્યું કે આ સમયસારના પૂર્વ આચાર્યના પૂર્વાચાર્યના સૂત્રોની ટીકા કરતા કરતા, 900 વર્ષ પછી થયા છે, પૂર્વાચાર્ય મારા ગુરુ છે, તો એમ કે મારા ગુરુ ને સાથે બધા પરંપરામાં તો ગુરુ જ ગણાય ને, તો શ્રી ગુરુ ના વચનો છે, સૂત્રો છે, એમના પ્રત્યે બહુમાન આવ્યું છે. અને આ ટીકા કરતા કરતા અમારી પરિણતિ ની વિશુદ્ધતા થા મેળ કેવી રીતે પડે છે? ઉપયોગ બહાર જાય એટલું જ્ઞાનાવરણી બંધાય, અને અહીંયા કે છે કે નિર્મળતા થાય. ઉપયોગ સિવાય બીજો પણ ભાવ છે એની અંદર, કે જેટલો એમાં એના નિમિત્તે આત્મરસ પોસાય છે, જ્ઞાની છે એટલે એક સૂત્રના નિમિત્તે જેટલો જ્ઞાન રસ પોતાનો આત્મરસ પોસાય છે એટલી વિશુદ્ધિ થાય છે. એટલો મૌનીનો અભાવ થાય છે, મૌનીનો અભાવ થાય એટલે જ્ઞાનાવરણી દર્શાવણીમાં ફેર પડે પડે અને પડે જ. એક સાથે બે પ્રકાર છે એક જ માં, એક જ પર્યાયમાં. અને જેટલો ઈચ્છા ને રાગ ને એટલો ભાગ છે એટલે ઉપયોગની બહિર્મુક્તા છે, એટલું જ્ઞાન ને આવરણ નું કારણ છે. આ જ્ઞાન ને આવરણ નું પણ એમાં કારણ છે, અને જ્ઞાન ને નિરાવરણ નું પણ કારણ છે. કોઈ વાર આવરણ ના કારણ થી વાત ચાલે, કોઈ વખત નિરાવરણ થવાના કારણ થી વાત ચાલે, છતાં બંને વાત અવિરોધ છે, બંને માં વિરોધ નથી. કેમ કે એક પર્યાયમાં એવા બે પ્રકાર હોવાનો સંભવ છે. પર્યાય એક છે ને પ્રકાર એની અંદર ભાવના અનેક છે. એક પર્યાયમાં અનેક પ્રકારના ભાવ હોય છે, સાધક દશામાં તો હોય જ, પરસ્પર વિરુદ્ધ ભાવ હોય જ છે. અંશે બંધ ભાવ પણ છે અને અંશે અબંધ ભાવ મુક્ત ભાવ પણ છે. બંને પ્રકારથી વાત આવે, નાની સુખી છે એમ પણ વાત આવે, અને ઉપયોગ બહાર જાય તો ભઠ્ઠી જેવું દુઃખ છે એમ પણ વાત આવે. વિરુદ્ધ નથી, બંને અંશ છે એમનામાં. પ્રાથમિક ભૂમિકાના જીવોએ દર્શન મોહનો અભાવ કરવાનો ની મહેનત કરવી, પુરુષાર્થ કરવો. જ્ઞાનાવરણી દર્શનાવરણી એ નહીં, મોહની સાથે લડવું, અને મોહનીમાં દર્શન મોહની સાથે લડવું, ચારિત્ર મોહની સાથે નહીં. ચારિત્ર મોહ તો જેટલો દર્શન મોહ સાથે અવિના ભાવે હોય એ લઈ લેવું, અનંતાનંદ આદિ અથવા ચારિત્ર મોહનો રસ વગેરે એ લઈ લેવું, પણ એને દર્શન મોહ ઉપર પ્રહાર કરવો, પુરુષાર્થ કરવો, દર્શન મોહની સામે કરવો. જ્ઞાનાવરણીની સામે નહીં, દર્શનાવરણીની સામે નહીં, અંતરાયની સામે નહીં, બધા આપોઆપ ઠેકાણે આવશે તો. અને ચાર અગાતિયાનો તો આમ થાય તે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ઘાતી માયતે પહેલો દર્શન મોહ શ્રદ્ધા પ્રગટ કરવી છે ને પહેલી, તો દર્શન મોહ સાથે લડવું પહેલા. ઠીક, એ રાજા છે, લડવું જોઈએ તો રાજા અરે લડો ને સૈન્ય ભાગવા માંડશે, એટલે ખબર પડશે કે આ યુદ્ધો તો મારા રાજા સાથે લડે છે, આપણું બૂતું નહીં હવે અહીંયા, એની અરે લડવાનું આપણું કામ નહીં, તો આમથી ભાગવા, બધા સેના તો ભાગવા માંડશે. એને ખબર પડી કે રાજા અરે લડનારો નીકળ્યો છે, તો જેવો તેવો તો કઈ રાજા સાથે લડે નહીં. રાજા લડે, રાજા સાથે લડે તો બળવાન હોય જ લડે. આપણે સ્વાધ્યાયમાં મુખ્યપણે મોક્ષની ભૂમિકામાં દર્શન મોહનો પરાભવ કેવી રીતે થાય એ વિશે આપણે વિશેષ લઈએ છીએ, એનું કારણ એ છે. શું વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? અતુલમ, ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનો દ્રષ્ટાંત નથી લીધો. અતુલમાંથી કાઢ્યું, અતુલમાંથી આમ સીધો સાધો રસ્તો નીકળે કે જેને કોઈ પણ પદાર્થની ઉપમાથી તોડી શકાય નહીં, ન તોડી શકાય એને અતુલ કહેવાય. આમાંથી સુખ કાઢ્યું. શું? કે ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું કોઈ દ્રષ્ટાંત નથી. આત્માનું સુખ એવું છે કે સંસારના કોઈ સુખ સાથે એની સરખામણી બરાબરી કરી શકાય નહીં. ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર બેસવા જતા ઇન્દ્રને સુખ ઉપજે, કેમ કે એ બધા પરાધીન પરિણામ છે, અને એ કાલ્પનિક સુખના સુખાભાસ છે, વાસ્તવિક પણ એ દુઃખ છે, સુખ નથી એમ છે. આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો. આવો જે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે એ આશ્રવનો અભાવ થતાં પ્રગટ થાય છે એમ કહેવું છે. આશ્રવ અધિકાર છે ને, કે આશ્રમનો અભાવ થતા પ્રગટ થાય છે. એ છેલ્લો કળશ હતો, એ બાકીનો વિષય અહીંયા સમાપ્ત થાય છે. હવે સમર અધિકારમાં પણ જ્ઞાનનો મહિમા કરશે. આ સંસાર વિરોધ ધ્વંસ અરે કાંત વિપ્લાવ સર્વ નકારાત પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંપાદયત સંવરમ વ્યાવૃત્તમ પરરૂપતો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્ફુરત જ્યોતિષ્ચિન્મય ઉજ્જવલમ નિજરસ પ્રાગભારમ ઉજ્જરમ વતે. ખંડાન્વય સહિત અર્થ. ચિન્મયમ જ્યોતિ ઉજ્જરમ વતે. ચેતના તેજ છે સ્વરૂપ જેનું, એવી જ્યોતિ અર્થાત પ્રકાશ સ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. સંવર છે ને, સંવર થાય ત્યારે કેવી રીતે પ્રગટ થાય છે? સંવર થાય છે એટલે આશ્રવનો નિરોધ થાય છે. આશ્રવ ચાલતો હતો તે બંધ થાય છે, અને એ આશ્રવનો બંધ કરવાના ભાવને સંવર કહેવામાં આવે છે. નાસ્તિથી અસ્થિથી લઈએ તો શુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે અશુદ્ધિ ઉત્પન્ન થતી બંધ થઈ જાય છે. જે જે ગુણ સ્થાને જે જે ડિગ્રીની અશુદ્ધિ ઉત્પન્ન થતી હોય તે તે અશુદ્ધિ શુદ્ધિ ઉત્પન્ન થતા તે તે ગુણ સ્થાન અને તે તે ભૂમિકાને શુદ્ધિ ઉત્પન્ન થતા અશુદ્ધિ બંધ થઈ જાય છે, એને ભાવ સંવર પણ કહેવામાં આવે છે. કર્મના પરમાણુને દ્રવ્ય સંવર કહેવામાં આવે છે, અને આને ભાવ સંવર કહેવામાં આવે છે. એ સંવર થતા શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. તો એ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે એને ચૈતન્ય જ્યોતિ કહેવામાં આવે છે. ચિન્મયમ જ્યોતિ હિ, ચિન્મય જ્યોતિ, ચૈતન્યમય જ્યોતિ, ચૈતન્ય જેનું સ્વરૂપ છે એવી જ્યોતિ, જે પ્રકાશ સ્વરૂપ વસ્તુ છે એ પ્રગટ થાય છે. પ્રકાશ લેવું છે, જ્ઞાન વેદન ને લેવું છે, પ્રકાશ શક્તિ છે ને, એટલે ચૈતન્યમય જ્ઞાનની જ્યોતિ, ચૈતન્યની જ્યોતિ, જે અનુભૂતિ સ્વરૂપ વસ્તુ છે એ અનુભૂતિ પ્રત્યક્ષ અનુભૂતિ રૂપે પ્રગટ થાય છે. વસ્તુ એકાંત પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છે, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે. લ્યો ઠીક, વેદન છે એટલે પ્રત્યક્ષ તો છે જ, પણ એકાંત શુદ્ધ છે. એકાંત શુદ્ધ એટલા માટે કહેવામાં આવે છે કે ત્રિકાળીમાં પણ કઈ ભેળસેળ નથી, અને જ્ઞાનના વેદનમાં પણ ભેળસેળ નથી થતી. જ્ઞાન વેદનમાં કઈ વંદર આવવાની કોઈને જગ્યા નથી કે મિલાવટ થાય કોઈ. એવી જ્યોતિ પ્રકાશ સ્વરૂપ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાન જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ, કે સ્ફુરત સર્વકાળે પ્રગટ છે. એટલે ઠીક, સદાય પ્રગટ છે જ્ઞાનની જ્યોતિ. તો જ્ઞાન વેદન ક્યારે પ્રગટ નથી એમ કે છે. સર્વ પ્રાણીને જ્ઞાન ક્યારે પ્રગટ નથી, સર્વકાળે પ્રગટ થાય છે. એ આત્માની જ પ્રગટ અવસ્થા છે, આત્મા રૂપ જ છે. જ્ઞાન છે એ જ, જેવું જ્ઞાન છે એવો જ આત્મા છે. આત્માનું રૂપ જ્ઞાન રૂપ જ આત્મા છે, એ સિવાય બીજું રૂપ આત્માને નથી. એટલે સર્વકાળે પ્રગટ છે, પ્રગટ પણ અનુભવમાં આવી રહ્યો છે. ઠીક, હોળી કેવી છે કે કર્મ કલંક થી રહી છે, એમાં કર્મ નું કલંક નથી. ભલે રાગ ક્રોધ નો ઉદય હોય તો ક્રોધ નું પ્રતિબિંબ પડે, ક્રોધ થાય એ મલિન છે અથવા કલંક ભાવ, કલંકિત ભાવ છે. એનું પ્રતિબિંબ જ્ઞાન માં પડે છે, જ્ઞાન એ રૂપ થી જતું નથી, ક્રોધ રૂપ જ્ઞાન થતું નથી. કર્મ કલંક થી રહી છે. વળી કેવી છે કે નિજરસ પ્રાગ ભારમ. નિજરસ એટલે ચેતન ગુણ, રસ એટલે સ્વભાવ લેવો છે, ચેતન સ્વભાવ તેનો સમૂહ છે. એટલે શું છે, એટલો બધો ચૈતન્ય સ્વભાવનો ભાર છે, વજન છે, કે જગતના કોઈ પદાર્થ એથી વજનદાર નથી. ઠીક, પ્રાગ ભાર એટલે પહેલેથી જ એનો ભાર છે, એની આગળ કોઈ વજનદાર વસ્તુ નથી. સુગાનીજી કહ્યું, એક પલ્લામાં મારો આત્મા છે એટલે આત્મ સ્વભાવ છે, બીજા પલ્લામાં ત્રાજવાના, બીજા પલ્લામાં ત્રણ કાળ, ત્રણ લોક છે, ત્રણ લોક ના ત્રણે કાળ લઈ લીધા પર્યાય ના પાછા, મારું વજન વધારે છે. ઠીક, કેટલું વધારે છે કે આખા જગત ના પલ્લા ને ઉલાળી મૂકે એટલું વધારે છે. ઠીક, કેવો આત્મા અનુભવમાં આવ્યો હશે, કેટલો એનો મહિમા હશે. એટલે કે છે કે અમને તો સર્વત્ર એ જ દેખાય છે, પછી બીજું કઈ દેખાતું, કેમ કે જગત વામણું થઈ ગયું, જગત ને તો ઉલાળી મૂક્યું. ઠીક, ચેતન ગુણ નો નિષરસ નો સમૂહ છે. વળી કેવી છે કે પરરૂપતઃ વ્યાવ્રતમ, જ્ઞાકાર પરિણમન થી પરાંગમુખ છે. શું? જેવું જ્ઞાકારે અનેક રૂપ પરિણમન છે એવું આત્મ સ્વરૂપ નથી, એવી ચૈતન્ય જ્યોતિ નથી, એવો અનુભવ ભાવ નથી, એમાં તો એક રૂપતા છે. જુઓ, સ્વરૂપ છે એમાં અનેકાકાર પણ નથી, કેમ કે સ્વરૂપ નિર્વિકલ્પ છે, એનો અનુભવ પણ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે જે પરિણમન થાય તે નિર્વિકલ્પ છે, અને જે નિરાકાર છે એમાં તો અનેક વિકલ્પ છે, અનેક ભેદ છે. વિકલ્પ એટલે અહીંયા ભેદ લઈ લેવા, તો કે એનાથી પરાંગમુખ છે, એનાથી વિરુદ્ધ છે. ઠીક, આમ અધ્યાત્મમાં જ્ઞાનાકારની પ્રધાનતા છે, જ્ઞાકારની પ્રધાનતા નથી, જ્ઞાકારની ગૌણતા છે. જ્ઞાન જ્ઞાકાર થાય તો એને તિરોભૂત કરવું એમ કહે છે, કેમ કે જ્ઞાન વિશેષ છે, જ્ઞાન વિશેષને તિરોભૂત કરવો. પરરૂપતઃ વ્યાવ્રતમ, જ્ઞાકાર પરિણમન થી પરાંગમુખ છે. ભાવાર્થ આમ છે કે સકળ જ્ઞેય વસ્તુને જાણે છે, નથી જાણતો એ સવાલ નથી, ભલે અનેક જ્ઞેયોને જાણે છે પણ તદ્રુપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે. એ જ નિર્જરામાં કહે છે કે જ્ઞાનમાં ઉત્પન્ન થતા જ્ઞાકારના ભલે અનેક ભેદ હોય તો પણ તે અનેક ભેદો જ્ઞાનના અભેદપણાને ભેદી શકતા નથી. ઠીક, બહુ સરસ વાત લીધી છે, નિર્જરામાં આવશે આપણે. અનેક જ્ઞેયો જ્ઞાનમાં આવે તો જ્ઞાનમાં ભેદ ઘણા, અનેક ભેદવાળું જ્ઞાન જણાય છે, તો કે એ અભેદતાને ચૂકી જાય ને એની વાત છે. જેને અભેદની મુખ્યતા છે, જ્ઞાન સામાન્ય રૂપ અભેદની મુખ્યતા છે, અને અભેદ સ્વરૂપના અવલંબને જે વર્તે છે એ ભેદોથી પોતાનો પોતા ભેદાય છે, જ્ઞેયોના ભેદોથી જ્ઞાકારના ભેદોથી પોતે ભેદાય છે એવો અનુભવ એને થતો નથી. શું એવો અનુભવ એને થતો નથી? અને મુનિરાજ છે, મુનિરાજને કોઈ એવો ઉપસર્ગ આવે કે કોઈ હથિયાર વડે હથિયારથી ઘા મારે છે, એ શું અનુભવ કરે છે? કે મારા આત્માને તો આ હથિયાર અડી શકતો નથી, પણ એ ઘા માર્યો એનું જ્ઞાન થયું કે નહીં? કે જ્ઞાન થયું, પણ જ્ઞાનમાં ઘા નથી પડ્યો. ઠીક, એ ઘા જ્ઞાનને નથી વાગ્યો કે જેથી જ્ઞાનમાં ઘા પડે ને જ્ઞાન ભેદાઈ જાય. ઠીક, એ અભેદ સ્વસંવેદન વડે પોતાના જ્ઞાનને વેદે છે. જ્ઞાનમ સદા વિંદતિ, જ્ઞાનમ સદા, સતતમ જ્ઞાનમ સદા વિંદતિ, સતતપણે એ જ્ઞાનને જ અનુભવે છે. કેવા જ્ઞાનને અનુભવે છે? કે કોઈ પણ પ્રકારથી જે ભેદાતું નથી એવા અભેદ જ્ઞાનના અનુભવને અનુભવે છે. ઠંડી અને ગરમીને જાણનારું જ્ઞાન ઠંડુ કે ગરમ થતું નથી, શરીર ને 105 ડિગ્રી નો તાવ બુખાર હોય તો આત્માને કેટલી ડિગ્રી હોય એની ગરમી ની વખતે? આત્માને કાંઈ ગરમી ઠંડી કાંઈ હોતું નથી, એ અશક્ય છે. બાણુમાં એમ લીધું છે ત્યાં શું અશક્યત્વાત, એ અશક્ય હોવાથી એમ બની શકતું નથી. એમ જ્ઞેયોના અનેક ભેદોથી જ્ઞાન ભેદાતું નથી, માટે ભેદોથી પરાંગમુખ છે એમ કેવું છે? શું જ્ઞાકાર પરિણમથી પરાંગમુખ છે એનો અર્થ એમ છે કે સકળ જ્ઞેય વસ્તુને જાણે છે, જાણતી વખતે તદ્રુપ થતી નથી. શું જાણતા એની સાથે મળી જતી નથી, મળી જવાનો અનુભવ છે એ ખોટો છે. શું એની સાથે મળી જતી નથી, પોતાના સ્વરૂપે રહે છે, એ પોતાના સ્વરૂપે જ્ઞાન જ્ઞાન સ્વરૂપે જ રહે છે. ગમે એટલા જ્ઞાકાર થાય તો જ્ઞાન જ્ઞાન સ્વરૂપે જ રહે, કોઈ જ્ઞાકાર સ્થાયી ન રહી શકે. ત્યારે જ્ઞાન સામાન્ય સ્થાયી રહે છે. વળી કેવી છે કે સ્વરૂપે સમ્યક નિયમિતમ, જીવના શુદ્ધ સ્વરૂપમાં સમ્યક નો અર્થ શું કર્યો? જેવી છે તેવી ગાઢપણે સ્થિત છે. શું જ્ઞાન જ્યોતિ ચૈતન્ય જ્યોતિ છે એ પોતાના સ્વરૂપમાં જેવી છે તેવી અવગાઢપણે પ્રગાઢપણે સ્થાપિત થયેલી છે. એટલે જીવના શુદ્ધ સ્વરૂપમાં સારી રીતે પ્રતિષ્ઠા પામેલી છે એને સમ્યક કીધું અહીંયા. ઠીક, સ્વભાવ કેવો છે કે સમ્યક સ્વભાવ છે, આ એટલા માટે દીધું છે. સર્વજ્ઞને પણ સમ્યક પણ જાણ્યાનો ફળ છે, કોઈ પ્રગટ કારણના અવલંબનથી કે અપ્રગટ કારણના અવલંબનથી. સર્વજ્ઞને સમ્યક્ત્વ પણ જાણ્યો, સમ્યક્ત્વ પણ જાણવાનો અર્થ શું? સ્વભાવ પણ જાણવાની વાત લેવી છે. અને આમ જો સમ્યક્નો અર્થ લ્યો કે સ્વાભિમુખપણું છે, સમ્યક એટલે સ્વાભિમુખપણું છે, તો તમે સર્વજ્ઞના સ્વરૂપને પર સન્મુખ થઈને સર્વજ્ઞ સન્મુખ થઈને જાણ્યા કે સર્વજ્ઞના સ્વરૂપને સ્વાભિમુખ થઈને જાણ્યા? કેવી રીતે જાણ્યા તમે? જો સ્વાભિમુખપણે જાણ્યા તો સર્વજ્ઞને સર્વજ્ઞપણે જાણતા એનું ફળ સર્વજ્ઞ થવાનું આવશે. અને નહીતર સર્વજ્ઞને સર્વજ્ઞપણે કહેવાનું કે જાણવાનું કાંઈ ફળ છે જ નહીં, નિષ્ફળ છે એમ લેવું છે. આમાંથી આપણે લીધું ને, આત્માનું જે કથન છે એને સ્વરૂપ પ્રતિપાદન કરતું વિધાન કહેવામાં આવે છે. શું? સ્વરૂપને દર્શાવનારું વિધાન, સ્વરૂપને પ્રતિપાદન કરતું જે કથન છે એને વિધાન શું કરવા કહે છે? કે વિધિપૂર્વક કહેવાયેલું છે માટે એને વિધાન કહીએ છીએ, અવિધિય નથી કહેતા માટે એને એનું નામ વિધાન પાડ્યું છે. વિધિ શું છે? કે અંતર્મુખ થવું તે વિધિ છે. વિધિ શું છે? કે નથી ખબર તને, કેમ કે એમાં જણાતો નથી માટે ખબર નથી એમ છે. આ વખતે 13મા અંકમાં થોડો વિષય લીધો છે, દવાઓનો મેટર તૈયાર થાય છે ને એમાં વિષય થોડો આવશે. શું કે છે કે કેવી છે ચૈતન્ય જ્યોતિ? શું જ્યોતિ પ્રકાશ પ્રગટ થઈ છે ને, કેવી છે જ્યોતિ? પહેલા ત્રીજી લીટીમાં લીધું, કેવી છે જ્યોતિ? કેવી છે જ્યોતિ? કે જીવના શુદ્ધ સ્વરૂપમાં જેવી છે તેવી, એનું બીજું નામ પાડતા નથી. નામ પાડે તો એક ગુણથી નામ પાડવું પડે માટે. શું એટલે સમ્યકમાં જેવી છે તેવી એમ નહીં લીધું. ઠીક, જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે એટલે તો સ્વરૂપભૂત છે. ચૈતન્ય જ્યોતિ તો સ્વરૂપભૂત છે. ગાઢપણે સ્થાપિત છે એમ કહો કે સ્વરૂપભૂત છે એમ કહો, એમાંથી એમાં ફેરફાર થાય એવું નથી. તો સમ્યક થાય, સમ્યક થાય ત્યારે જેવી છે તેવી જણાય. આમ છે, સ્વરૂપ અભિમુખ થાય, અંતર્મુખ થાય ત્યારે ચૈતન્ય જ્યોતિ જેવી છે તેવી જણાય. સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂતિ થી પ્રગટ થાય છે. વળી કેવી છે જ્ઞાન જ્યોતિ? કે સંવરમ સંપાદયત, સંવર અર્થાત ધારા પ્રવાહ રૂપ આશ્રવે છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેનો નિરોધ તેની કરણશીલ છે. એ જ્ઞાન જ્યોતિ છે એ કમ જ્ઞાનાવરણાદિ જે આઠે કર્મનો આશ્રવ થઈ રહ્યો છે એને અટકાવવા માટે સાધન પણ છે. કરણ એટલે સાધન, એનો સાધન જેનો સ્વભાવ છે, શીલ એટલે સ્વભાવ. કર્મનો સંવર કરવો, કર્મનો નિરોધ કરવો, એવું જેનામાં સાધન સ્વભાવ છે એવો છે, એવી એવી એ ચૈતન્ય જ્યોતિ છે. કરણ પણ એનો ગુણ છે ને, શક્તિ છે, કરણ શક્તિ છે. સંવર કરવા માટે સાધન શું કરવું? લ્યો પ્રશ્ન એમ ઉઠાવી શકાય, અમારે કર્મનો સંવર કરવો છે તો એનું સાધન શું? મને કે તારો સ્વભાવ છે એ સાધન છે, કોઈ બીજા સાધનની અપેક્ષા એમાં નથી. જા, સાધનાંતરથી નિરપેક્ષ છે તારું સ્વરૂપ. કોઈ સાધન બીજું પકડે કે બીજું સાધન એને લેવા જવું પડે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. અથવા આત્મ સ્વરૂપ કર્મ નિરોધ કરવા માટે સાધન સંપન્ન છે, ઠીક, સંપાદયન લીધું છે ને, એ સાધનથી સંપન્ન જ છે પોતે. સ્વરૂપ પોતે કર્મના અભાવ સ્વભાવે છે અને એની અભિમુખ થયેલા પરિણામ છે એ સ્વયં સંવરરૂપ છે. બીજા સાધનનો કાંઈ એમાં વચ્ચે જરૂર પડતી નથી. આવું સ્વરૂપ છે એમ જાણનાર, એમ અવલંબનાર, એમ અનુભવ કરનાર સ્વયં સમર ભાવ મારો આવી જાય છે. માટે તે પોતે જ સમર સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે. અહીંયા એ વાત કરવાનું કારણ શું છે એમ કે છે, આવી વાત કરવાનું શું કારણ છે? કર્મનો નિરોધ કરવાનું સાધન પોતે જ છે એમ કહેવાની શું વાત છે? કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે આચાર્ય મહારાજને, આ અધિકારમાં સંવરનું સ્વરૂપ દર્શાવવું છે એમ અહીંયા એનો ઉપોદઘાત કરવામાં આવે છે. કળશથી અધિકારનો ઉપોદઘાત કરે છે, ઠીક. કેવો છે સંવર જેનું સ્વરૂપ કહે કહેવા માંગે છે કુંદકુંદ આચાર્ય? એ સંવર કેવો છે? કે પ્રતિલબ્ધ નિત્ય વિજયમ, પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે એવો છે. હારી જાય એવો નથી સમર્થ, આશ્રમ ને જીતીને ઉભો થયેલો છે. બહુ સરસ ટોન, બહુ સારો છે એમાં જે ધ્વનિ છે આચાર્ય મહારાજ નો, એ બહુ સારો છે. સંસારમાં મિથ્યા દ્રષ્ટિ જીવો એમ કે છે કે અમે દરેક પ્રસંગે હારી જઈએ છીએ. કર્મનો ઉદય આવે ત્યારે અમે હારી જઈએ છીએ. શું? અથવા ભગવાનનો ઉપદેશ સાંભળીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, સમજાય છે, પણ અમે અમારા પુરુષાર્થથી જીત મેળવતા નથી. જોડાઈ જવાય છે. શું કે છે? અમારાથી જોડાઈ જવાય છે, ઉદયમાં અમારાથી જોડાઈ જવાય છે અને ઉપદેશ અધર રહી જાય છે, ઉપદેશ કામમાં આવતો નથી. એ સ્થિતિ નથી અહીંયા. મોક્ષ માર્ગમાં જેને સંવર ઉત્પન્ન થાય છે એની એવી સ્થિતિ નથી એમ કેવું છે, ઠીક. મુમુક્ષુતામાં પરિણામના તપાસની ચર્ચા ચાલે છે બહુ. જે મુમુક્ષુ પોતાના પરિણામની ચર્ચા કરે છે એ સામાન્ય રીતે એમ વાત કરે છે. એ શું કરીએ, વાત તો ઘણી સરસ છે, જોરદાર વાત છે. હૃદયમાં જોડાઈ જવાય છે, ઉદયમાં, એટલે કે ઉદયમાં અમે હારી જઈશું. એનો અર્થ શું કે ઉદયમાં અમે હારી જઈશું, કે આયા એ સ્થિતિ નથી. જ્યાં શુદ્ધાત્મા નું અવલંબન આવ્યું, સંવર પ્રગટ થયો, એ આશ્રવ ને જીતીને ઉભો થયો છે. આશ્રવ ઉપર એને જીત મેળવી છે એમ કે છે. એમ છે કે જે સંવર છે ને, કેવો છે સંવર? સંવર ની વાત ચાલે છે. તો સંવર નો અર્થ શું? કે ત્રણે કાળે સંવર હોય, આશ્રવ ઉપર જીત મેળવે, એને જ સંવર કહેવાય. એક વાર હારી જાય ને એક વાર જીતે, એનું નામ સંવર કહેવાય? એને સંવર ન કહેવાય. સંવર તો ત્રણેય કાળે આશ્રવ ઉપર જીત મેળવે એનું નામ સંવર. કોઈ કાળે જીત ન મેળવે ને કોઈ કાળે જીત, ચોથા આરામાં જીત મેળવે ને પંચમ આરામાં જીત ન મેળવે, એવો સંવર હોય? એવો સંવર ન હોય એમ કે છે. એનું ત્રણેય કાળનું સ્વરૂપ એવું છે. શાશ્વત નો અર્થ છે કે સદાય એનું સ્વરૂપ પ્રાપ્ત કરી છે શાશ્વત જીત. અથવા તો એમ કે અત્યારે જે જીત પ્રાપ્ત કરી છે એ કાયમ રહેશે. અત્યારે હું જીતી ગયો, પછી હારી જઈશ એમ એ વાત નથી, પડી જઈશ એ વાત નથી એમ કે છે. ઠીક, સાદી અનંત 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 કાળ પર્યંત મારી સ્થિતિ એવી જ રહેશે. પછી બીજો ભાવ, પછી બીજો ભાવ કેવો થાય? મૂળ ભાવ એટલે કેવો? ખોટી વાત છે એમ કે છે. સંવર વૃદ્ધિગત થતો જાય, સંવર થાય અને નિર્જરા થાય. નિર્જરા એટલે શું? સંવર એટલે શુદ્ધિ, અને નિર્જરા એટલે શુદ્ધિ ની વૃદ્ધિ. જેને સંવર થાય એ તો વધારતો જ જાય, વધારતો જાય, વધારતો જાય, શુદ્ધિ ને વધારતો જાય, એનું નામ સંવર છે. એ શાશ્વત જ રહેવાનો છે એમ કે છે. ક્યારે પણ હારીને આશ્રમ ને આવવા દેશે નહીં એમ કે છે. ઠીક, નિર્વાણ પદ ને પ્રાપ્ત કરશે કે નહીં કરે? જેને સંવર પ્રાપ્ત કર્યો એ નિર્વાણ પદ ને પ્રાપ્ત કરશે કે નહીં? તો એની શાશ્વત જીત થઈ કે ન થઈ એમ કે છે. સાંભળતી વખતે સંવર થયો જ નથી એમ કે શું? કશાય ની મનતા થઈ સાંભળતી વખતે? કશાય ની મનતા થઈ પછી કશાય ની તીવ્રતા થશે? એમાં સંવર ક્યાંય થયો જ નથી એમ છે. કલ્પના, સંવર ની કલ્પના ના કરવી. સાધના, આરાધના અને સંવર બધું એકાર્થ છે. અત્યારે શું છે, ઘણા મુમુક્ષુની ભૂમિકામાં સાધના શબ્દનો પ્રયોગ કરે છે. શું કરો છો ભાઈ? કે અમે સાધના કરીએ છીએ. ક્યાંથી સાધના આવે? સમ્યક દર્શન પહેલા સાધના, આરાધના, સંવર કઈ હતો નથી. ખરી વાત છે. સાધતો હોય એવી પર્યાય ને સાધના કહેવાય. જે આત્મા સાધતો હોય, પોતાનું હિત સાધતો હોય એવી પર્યાય ને સાધના કહેવાય. તો એ તો કઈ છે ને, જ્ઞાનનો ઉઘાર થાય કે કશાય ની મંદતા થાય એ કઈ સાધના નથી. અરે દર્શનમાં મંદ થાય એ પણ કઈ સાધના નથી. એ જે તું મંદ થયો છે, હજી અભાવ ક્યાં થયો છે? હજી એને સાધના એવું નામ મળતું નથી. પાત્રતા પ્રગટે એમ કયો, યોગ્યતા વધે એમ કયો, યોગ્યતાનું વર્ધમાન પણ થાય એમ કયો, એ બધી બીજી વાત. સાધના જુદી વસ્તુ છે. ખાસ કરીને શ્રીમદજીના અનુયાયીઓમાં એ શબ્દનો વધારે પ્રયોગ છે. ભક્તિ કરી તો કે સાધના કરી, એકાંતમાં ધ્યાનમાં ઘણા ધ્યાનમાં બેસે છે. એ લોકો તો જ્યાં જ્યાં સ્વાધ્યાય હોલ બનાવે છે ત્યાં ધ્યાનનો એક કક્ષ બનાવે છે. કક્ષ એટલે વિભાગ બનાવે છે. હા, તમારે એકાંતમાં બેસીને ધ્યાન કરવું. આપણે ત્યાં જોયું તો રાજગૃહમાં, ત્યાં જ્યાં આપણો સ્વાધ્યાય હોય તો ત્યાં અંડરગ્રાઉન્ડ બનાવે છે. લોકો નીચે અંડરગ્રાઉન્ડ બનાવે છે. એ ધ્યાન બ્યાન કાંઈ સમ્યક દર્શન પહેલાં ધ્યાન હોતું નથી. ધ્યાનથી કલ્પે કે કોઈ આ ધ્યાન કરવાથી કાંઈ હિત થશે, એ બધી કલ્પનામાં ધ્યાન તરંગ હોય છે. ધ્યાન બ્યાન કાંઈ લાગે એટલે એ સાધના ધ્યાન કાંઈ હોતું જ નથી. શું શાસ્ત્રમાં શબ્દો વાંચે એટલે પોતાની કલ્પના એ ચડી જાય કે હવે સાધના થાય છે, રાખશો એમ ખરેખર વસ્તુ સ્વરૂપ છે, એમ નિદ્રાય નથી. હજી સમરે નથી તો નિદ્રા તો હોય ક્યાંથી, એ તો પછીની વાત છે. શાસ્ત્રમાં છે એટલે સાધના કરી કહેવાય, આત્માના વિચાર કરે એટલે કઈ સાધના થઈ ગઈ કહેવાય કે નહીં, એમ કેવું છે? એકાંતમાં બેસે માટે સાધના થઈ ગઈ એમ કહેવાય, આંખો બંધ કરીને બેસે માટે પદ્માસન વાળીને કઈ સાધનાનું સ્વરૂપ નથી. આપણે ત્યાં સાધનાનો બહુ પ્રયોગ નથી થતો, તમારે શ્વેતાંબરમાં વધારે થાય છે. ઉપવાસ કરે તો કઈ આરાધના કરે છે, ઠીક, આંબેલ કર્યું તો કઈ આરાધના કરે છે, શું એકાસનું કર્યું તો અમારે આરાધના ચાલે છે. આરાધના કેવી, એમાં શું ભાવ છે, શું રાગ છે, બીજું કઈ છે? એ આરાધના ને સાધના ને બધા મોટા મોટા શબ્દો નો પ્રયોગ કરે છે. હા, ધ્યાન ની શિબિરો ચાલે છે ને, એ બધા શરીર ના પ્રયોગો કરાવે છે. શું પછી શું છે, શરીર ના પ્રયોગ ને અને આત્માના પરિણામ ની ચંચળતા ને કેટલોક નિમિત્ત નૈમિતિક સંબંધ હોવાથી જ્યારે મન વચન કાયાના યોગની ચંચળતા કોઈ પ્રયોગ વડે ઘટાડવામાં આવે ત્યારે પરિણામની ચંચળતામાં પણ થોડો ફરક પડે છે, ઓછી થાય છે ચંચળતા, મટતી નથી પણ ઓછી થાય છે. માની લઈએ છે કે અમે ધ્યાનની આરાધના કરી પણ ત્યાં તો સ્વરૂપનું આલંબન જ નથી. અત્યારે જે ધ્યાનના પ્રયોગ છે એમાં તો શ્વાસોશ્વાસ ને પૂતગળ નું આલંબન છે. શ્વાસોશ્વાસ એ પૂતગળ છે અને શરીરની ક્રિયા પણ પૂતગળ છે, એનું આલંબન છે. એને શરીર સ્થિર રાખ્યું, ટટ્ટાર રાખ્યું, ડોક ટટ્ટાર રાખી, કમર ટટ્ટાર રાખી, શું પછી પ્રાણાયામ કરે, ફરવાનું કરે, આમ કરે, આમ પછી અહીંયા આમ છે, આ ભાગમાં આમ છે, અહીંયા આ કમળ છે, અહીંયા સૂર્ય છે, અહીંયા ચંદ્ર છે, અહીંયા સૂર્ય છે, આમ છે, એવું બધું ઘણા એની અંદર છે. શું સાત સ્થાન લીધા છે, નાભેથી અહીં સુધીમાં સાત ચક્કર લીધા છે. ચક્ર ચક્ર જેને કહેવાય, એમાં ચક્કરમાં પડે છે, પછી ચક્રના ચક્કરમાં પડે છે. હા, એમાં બધું એ જ છે, એ બધું પ્રયોગ તો એ બધા લગભગ એક સરખા છે. ચોપડીઓ બધી આવે છે ને, જોઈ છે થોડી ઘણી, હું બધા પ્રયોગ તો બધા એવા જ છે. ધ્યાનની બધી ચોપડીઓ આવે છે પ્રયોગની, શું પછી કોઈ વિપશ્ય ના કે. અને આપણી હમણાં આમાં છે ને આચાર્ય તુલસીના યુવાચાર્ય, એ વિપશ્યના ને બદલે પ્રેક્ષા ધ્યાન કહે છે. હવે એ અધરવડ છે, બીજું કઈ નથી. પ્રેક્ષક થવું એટલે પ્રેક્ષક થઈને જોવું. આ નાટકમાં સિનેમામાં પ્રેક્ષક થઈને જોવે છે કે નહીં? પ્રેક્ષક છે એ એક નામ થી પ્રેક્ષા કરનારનું, પ્રેક્ષા એ ક્રિયા છે. વિપશ્ય ના પશ્ય એટલે જોવું, વિપશ્ય એટલે સારી રીતે જોવું, વિશેષપણે જોવું, પશ્ય ના એટલે એની ક્રિયા, એમ પ્રેક્ષા એટલે પ્રેક્ષક ની ક્રિયા ને પ્રેક્ષા કહે છે, ઠીક, જોનાર ની. બે જોવા જોવાના જ અધરવડ છે. અને એમાં એક મુખ્ય શું એ લોકો આદેશ આપે છે કે તમને જે જે વિચારો આવે એના તમે જોનાર રહો. શું એટલે આપણી ભાષામાં એમ કે જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન કરો. શું તમે કઈ આગુ પાછું કરવાનો પ્રયત્ન ન કરો, મને આવો રાગ આવ્યો માટે એ રાગ ને કાઢી મૂકો એમ નહી, શું આવો ભાવ આવ્યો એને ખસેડી નાખો એમ નહી, બસ જાણનાર રહી જાઓ, જાણનાર રહી જાઓ, જોનાર રહી જાઓ, જોનાર જાણનાર, જોનાર જાણનાર રહી જાઓ, એમ કેવું છે એને. વાત તો થોડીક મળતી આવે કે નહીં, એમ જ્ઞાતા દ્રષ્ટા થવાની વાત આવી કે નહીં, આ ધ્યાન સાચું. શું પણ એનો કોઈ પૂર્વ પ્રયોગ છે નહીં એની પાસે? શું એને અમુક વાતાવરણમાં રાખે, અમુક ચોક્કસ સંયોગોમાં રાખીને એવું બધું કરાવે એટલે થોડું સારું લાગે, બાકી કઈ જ્ઞાતા થઈ ન શકે, ત્યાં જ્ઞાતા દ્રષ્ટા રહી ન શકે. પણ કસાયની મનતા અને પરિણામની ચંચળતા ઘટે એટલે એને ઠીક લાગે, જરા અશાંતિ ઓછી થાય, અસુખ ઓછું થાય એટલે એને સારું લાગે, એમ થાય કે ધ્યાન કર્યું શાંતિ મળી આપણને, સંતોષ આવી જાય. અને જે માર્ગ નથી એને માર્ગ માને એટલે ગ્રહિત મિથ્યાત થઈ જાય, ઠીક, સાધન નથી એને સાધન માને, એમ થાય છે. એ બધી તકલીફ ઘણી છે એમાં. કામ તો કામની પદ્ધતિથી થવું જોઈએ, કામ છે એ કામની પદ્ધતિથી થવું જોઈએ, એની ચોક્કસ પદ્ધતિ હોય. જેમ રોટલી બનાવી છે તો રોટલી બનાવવાની પદ્ધતિથી રોટલી થાય, બીજી રીતે કોઈ કરવા માંગે તો થાય નહીં. સીધી વાત છે, એટલે બીજી પદ્ધતિ નથી. જે પૂર્વ પ્રયોગની પૂર્વ યોગ્યતાની જે પદ્ધતિ આવવી જોઈએ એ પદ્ધતિ ત્યાં નથી. ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય મટાડવો જોઈએ, વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું જોઈએ, સ્વનું સ્વરૂપે જ્ઞાન કરવું જોઈએ, પરનું પર રૂપે જ્ઞાન કરવું જોઈએ. દર્શનનો અનુભવ સારી રીતે મટીને સ્વરૂપ નિશ્ચય થવો જોઈએ, પછી એને સન્મુખતા આવે. એ કાંઈ નહીં, એમને જ્ઞાતા દ્રષ્ટા રહી જાવ, એમને ક્યાંથી જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો હતો? એવું કઈ જ્ઞાતા દ્રષ્ટા પણ આવે એમ છે. એટલે અહીં તો જીત મેળવી છે એ સંવરની વાત છે, હારી જાય છે એની વાત નથી. આ સંસાર વિરોધી સંવર જય એકાંત 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 અવલિપ્ત આ સર્વ નકારાત, એકાંત અવલિપ્ત આ સર્વ નકારાત. શું કહે છે? આ સંસાર એટલે અનંત કાળ થી જે સંસાર ચાલી રહ્યો છે, શરૂ થયો નથી એમ કે છે. આ સંસાર એટલે સંસાર ચાલુ થયો ત્યારથી એમ નહી, અનંત કાળ થી માંડીને અનંત કાળ થી જેની શરૂઆત થઈ નથી એવી માંડીને વિરોધી છે એવો જે બધ્યમાન કર્મ નો નિરોધ તેના ઉપરની જીત ને લીધે એકાંત અવલિપ્ત એટલે મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી એવો થયો છે ગર્વ જેને એવું ધારા પ્રવાહ રૂપ કર્મનું આગમન તેને દૂર કરવા રૂપ માનભંગના કારણથી ઠીક લડાઈ લીધી છે. અહીંયા કર્મ છે એની સામે સંવરની લડાઈ ચાલી છે. તો શું છે કે અનંત કાળથી માંડીને કર્મનો વેરી છે, કર્મ અનંત કાળથી માંડીને વેરી છે. કોનો વેરી છે? કર્મ નિરોધનો વેરી છે. હ એવો જે સંવર, હ એ કર્મના નિરોધ ઉપર જેને જીત મેળવી, જીત એટલે શું છે કે અનંત કાળથી કર્મે જીત મેળવી છે, સંવર ઉપર જીત મેળવી છે. શું? અને એટલે એને ગર્વ ઘણો છે કે જો અનંત કાળથી હું જીવ ઉપર જીત મેળવીને જીવને ભોય ભેગો કરી દીધો છે, જમીન દોસ્ત કરી નાખ્યો, જીવને હેરાન હેરાન કરી નાખ્યો, નિગોજ સુધી મોકલી દીધો, ઠીક. એટલો બધો ગર્વ છે કર્મને, અને કર્મને ગર્વ છે મારાથી કોઈ મોટો નથી એવું ધારા પ્રવાહ રૂપ જે કર્મનું આગમન એટલે આશ્રવ હતો તેને એનું માન ભંગ કર્યું. કોને? સંવરે. સંવરે એ ગર્વને તોડી નાખ્યો કે તું અનંત કાળથી જીવ ઉપર જીત મેળવતો હતો ને, હવે હું તને ઠેકાણે પાડી દઉં છું. એટલે એનું માન ભંગ કર્યું. હરાવ્યો એટલે એનું માન ભંગ થયું કે ન થયું? શું? કર્મના આશ્રવને એક જીવંત રૂપ આપ્યું, એક યોદ્ધો બનાવ્યો. આ બાજુ સંવરને એક યોદ્ધો બનાવ્યો. હવે જે કર્મનો આશ્રવ યોદ્ધો હતો એ અનાદિ સંસારથી જીવ ઉપર વિજય મેળવતો હતો, પછાડ્યો એને સમરે, એને પછાડ્યો, એનું માન ભંગ કર્યું. પછાડ્યો એટલે એનો અનંત કાળથી જ રાજ કરતો, એને પછાડે સિંહાસન ઉપરથી હેઠો ટાંટ્યો ખેંચીને. માન ભંગ થાય કે ન થાય? કે માન ભંગ થઈ ગયો. ભાવાર્થ આમ છે કે આશ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, એકબીજાથી પ્રતિપક્ષમાં છે. તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ રૂપ પરિણમે છે. તેથી શુદ્ધ જ્ઞાનનો જીવોને પ્રકાશ નથી સંસારી જીવોને. તેથી આશ્રવના સહારે સર્વ જીવે છે, બધા કર્મથી દબાયેલા રહે છે. અરે રે ઉદય આવે ને અમે હારી જઈએ છીએ, અરે રે ઉદય આવે ને અમે હારી જઈએ છીએ. હવે કાળ લબ્ધિ પામીને કોઈ આસન ભવ્ય જીવ છે એ સમ્યક્ત્વ રૂપ સ્વભાવ પરિણતિ એ પરિણમે છે. જ્યારે કોઈ જીવ પોતાના સ્વભાવના પરિણામે પરિણમે છે ત્યારે જીવને શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. તેથી કર્મનો આશ્રવ મટી જાય છે, તેથી શુદ્ધ જ્ઞાનની જીત થઈ એમ ઘટે છે. આમ છે, નાનાથી આમ થતું હતું, સમરૂપ જો ત્યારથી પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ, એ જીવનું જીવન બદલાઈ ગયું અને આગળ જતા એ નિર્વાણ પદ ને પ્રાપ્ત કરશે એમ કેવું છે.